તારીખ 12/2/1998 શ્રીમદરાજ ચંદ્રપત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 611.
શ્રીમદરાજ ચંદ્રપત્રાંક 569 પાનું 451 છે. સૌભાગ્યભાઈ ઉપર લખેલો પત્ર છે, પત્રનો મથાળું છે. 28મા વર્ષમાં ફાગણ 32 લખેલો પત્ર મુંબઈ છે. શ્રી સત્પુરુષોને નમસ્કાર એ મથાળામાં સત્પુરુષોને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે. પછી એક સિદ્ધાંતની વાત કરી છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ સિદ્ધાંત છે. જગતમાં બુદ્ધિશાળી માણસો પણ સુખ દુઃખના પ્રયોજનને સમસ્યાનું સમાધાન મેળવી શક્યા નથી. નહીં મેળવી શકવાનું કારણ એટલું છે કે સુખની કલ્પના વિપરીત રીતે દ્રઢ થયેલી છે અને એ સુખનો નિશ્ચય જે કર્યો છે, દ્રઢ કરીને નિશ્ચય કર્યો છે, એ નિશ્ચય બળવાન થાય એવા જ એવા પ્રસંગોને ઉદયો ભેગા કરે છે. દાખલા તરીકે જીવનો સુખ સ્વભાવ હોવાથી એને સુખની ઈચ્છા રહ્યા કરે છે બધા માણસો, બરાબર. સુખ મેળવવાનો એનો જે અભિપ્રાય કોન્સેપ્ટ છે એ છે કે ઈચ્છિત પદાર્થ મળે તો હું સુખી, અને મારી ઈચ્છા પ્રમાણે મને પદાર્થ ન મળે તો હું દુઃખી. આવો અભિપ્રાય સર્વસામાન્ય બધા સમાજના બધા મનુષ્યનો છે. પરિસ્થિતિ પણ એવી બને છે કે ઈચ્છા થાય ત્યારે આકુળતા વધે છે, પછી પુણ્યયોગે ઈચ્છાની પૂર્તિ થાય છે. પુણ્યયોગ ન હોય તો ઈચ્છાની પૂર્તિ નથી થતી તો આકુલતા વધે છે, અને પુણ્યયોગે ઈચ્છાની પૂર્તિ થાય ત્યારે એ આકુલતાનો પારો નીચો આવે છે, એટલે સુખ થયું એવું એને લાગે છે. એટલે એનો જે સુખ સંબંધીનો નિશ્ચય છે એ પાક્કો થતો જાય છે. એટલે એ નિશ્ચય બદલવો બહુ કઠણ પડે છે. ટૂંકમાં સુખ બુદ્ધિ જે જીવને થઈ ગઈ છે એ સ્વરૂપમાં સુખ બુદ્ધિ કરવી એ ઘણું મુશ્કેલ એટલા માટે પડે છે કે સ્વરૂપનું સુખ એને દેખાતું નથી, અને આવું સુખ વારંવાર અનુભવમાં આવે છે. એટલે એ સુખ બુદ્ધિ દ્રઢ થાય છે અને સ્વરૂપની સુખ બુદ્ધિ જલ્દી થતી નથી. હવે એવો જે દ્રઢ થયેલો નિશ્ચય અનાદિનો છે જીવનો, એ બદલાય કેવી રીતે? કે કોઈ વિશેષ વિચારથી એને જ્ઞાની પુરુષના, સત્પુરુષના, અનુભવી પુરુષના વચન મળે કે જો ભાઈ તને સુખ થાય છે, સુખ મળે છે, એ વાતમાં તું છેતરાશો, કદી પણ તને તૃપ્તિ થતી નથી, જે સુખ મળ્યું એવું તને લાગ્યું ત્યારે પણ તારો આત્મા તે સુખથી તૃપ્ત થયો નથી. જેમ ખાવાનું મળે અને ભૂખ પૂરી થાય તો પછી ખાવાનું મન ન થાય કે ભાઈ હવે તો મને ભૂખ નથી, હું નહીં ખાઈ શકું. એવું સુખ મળ્યા પછી હું મારા સુખ માટે પ્રયત્ન કરવાનો રહેતો નથી, એવું તો થતું નથી. સુખનો પ્રયત્ન બધાને ચાલુ રહે છે. ગંભીર સ્તરની બાહ્ય પરિસ્થિતિ હોય એ બધા સુખ માટે પ્રયત્નવાન જોવામાં આવે છે. મૂંડથી મને હવે એ વાતનો વિશ્વાસ આવે છે, કઈ ઠીક છે, કરતું નથી હું છે પ્રાણ. તો પછી સાચું સુખનું સ્વરૂપ શું, એ કેમ પ્રાપ્ત થાય, એ વગેરે વિષયમાં એ ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરે છે. અને આ સુખ કે સુખ કેમ નથી, એમાં આકુલતા શું, અનાકુલતા શું, ઓછી આકુલતા શું, વધુ આકુલતા શું, એ બધું એને પછી સત્સંગ યોગે સમજવા મળે છે. અને આ સિદ્ધાંત એને સાચો લાગે છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન થતાં જે આત્મિક સુખનો અનુભવ થાય છે એમાં આત્માને તૃપ્તિ થાય છે. અને બીજા કલ્પિત સુખથી ઉદાસીન થતો જાય છે અને પોતાના સુખ માટે વિશેષ પરિપૂર્ણ સુખ મળે એનો પ્રયત્નવાન થતો જાય છે. પણ એ સિદ્ધાંત એક એવો અફર સિદ્ધાંત છે, એ સિવાય સર્વ પ્રકારના દુઃખથી અને સર્વ પ્રકારના ક્લેશથી કોઈ મુક્ત થઈ શકતો નથી. કોઈ ગમે તેવો સંપન્ન હોય અને જગતમાં સુખી કહેવાતો હોય તો પણ એ મૃત્યુના ભયથી દુઃખી હંમેશા હોય છે. સંયોગની અનિત્યતાના ભયથી પણ દુઃખી જ હોય છે અને એનો ઉપાય એની પાસે કોઈ હોતો નથી. એટલે જો આત્મજ્ઞાન થાય અને શાશ્વત પોતાના સુખ સ્વરૂપી અનંત સુખના ભંડારને પ્રત્યક્ષ કરે, અનુભવમાં પ્રત્યક્ષ કરે છે, ત્યારે એને કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ થતું નથી. કોઈ પણ પરિસ્થિતિમાં આત્મજ્ઞાની જીવ દુઃખી નથી થતો. કેમ કે અંતર સુખને હંમેશા નિરંતર અનુભવે છે અને બાહ્ય પ્રતિકૂળતા કે દુઃખ જેને કહેવાય છે એનાથી પોતાની ભિન્નતાનો પણ અનુભવ કરે છે. ત્યાં સુધી કે શરીરના રોગની પીડા વેદના હોય તો પણ એ વખતે પોતે સુખનો અનુભવ કરે છે અને બિલકુલ દુઃખનો અનુભવ નથી કરતો. ઉલટાનો વધારે નિર્જરા કરે છે એવો પુરુષાર્થ એનો ચાલે છે. આમ આત્મજ્ઞાન છે એ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય અનુભવ સિદ્ધપણે જ્ઞાનીઓએ જાહેર કર્યો છે. એ આત્મજ્ઞાન જો સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાયરૂપ હોય તો કોઈ પણ ભોગે એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવો નિશ્ચય વિચારવાન જીવને થવો જોઈએ. એ આજીવિકા ચલાવવા માટે માણસને ઓછામાં ઓછો 8 કલાકની મજૂરી, પરિશ્રમ અને સમય શક્તિ ખર્ચવો પડે છે, છતાં પણ એનાથી કોઈ પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે બધું બને છે અને સુખ દુઃખનું કોઈ સમસ્યાનું સોલ્યુશન મળે છે, સમાધાન મળે છે એવું તો બનતું નથી. અને એ પરિશ્રમ કરતાં ઊંટું પણ પડી શકે છે, ઈચ્છા હોય એના કરતાં ઊંધું પણ થાય. કોઈ હાથની બાજી તો છે નહીં કોઈને. ત્યારે અનેક પ્રકારની મૂંઝવણ અને ટેન્શન પણ ઊભું થવાનું, જે પ્રસંગો સંસારમાં ચાલે છે એ ટેન્શન ઊભા કરવાના, એ બધાનું સમાધાન એક આત્મજ્ઞાન માસ્ટરપીસ છે. આત્મજ્ઞાન હોય એને કદી ક્યાંય ટેન્શન આવતું નથી, કોઈ પણ પ્રસંગમાં ના આવે. ટેન્શન આવવાનું કોઈ કારણ જ નથી એની પાસે, એ જ્ઞાન જ એવું છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, માત્ર જ્ઞાનમયી છું. જે ટેન્શન આવે છે એ તો પોતાપણાની ઉપાધિ લઈને લઈને આવે છે, સિવાય બીજી રીતે આવતું નથી. એ પોતાપણાથી મુક્ત થઈ જાય છે. નાની છે બાહ્ય પરિસ્થિતિમાં પોતાપણાથી મુક્ત થઈ જાય છે. એટલે એવું આત્મજ્ઞાન ગમે તે ભોગે ગમે તે કિંમતે પ્રાપ્ત કરવું જ જોઈએ, એવી બહુમૂલ્યવાન વસ્તુ છે એમ એક વાર એનો નિશ્ચય થવો ઘટે છે. ભૂમિકામાં આ ભૂમિકામાં પહેલો એવો નિશ્ચય થવો ઘટે છે, એવો નિર્ધાર થાય તો એના માટે પ્રયાસ થાય. તો એ પ્રયાસ કેવી રીતે કરવો, હવે પ્રશ્ન એ ઊભો થાય છે, એનો ઉત્તર આપે છે કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર એટલે કયો વિચાર? એને એટલું વિચારવાનું, વિચાર તો બધાને આવે છે. સુખી થવા માટે જ બધા વિચાર કર્યા કરતા હોય છે, વર્તમાનનો અને ભવિષ્યનો. એ વિચારની વાત અહીંયા નથી. આત્મકલ્યાણનો વિચાર, વિચાર એટલે અહીંયા મારે મારું આત્મકલ્યાણ કરવું છે એવા વિચાર હો, એવો વિચાર જેને ઉત્પન્ન થાય તેને જ આત્મજ્ઞાન થાય, એ સિવાય આત્મજ્ઞાન ન થાય. કેમ કે આત્મજ્ઞાન પોતે આત્મકલ્યાણ સ્વરૂપ છે. પ્રાય સંસારી જીવ સંયોગથી સુખી થવાના વિચારો કર્યા કરે છે, ત્યાં વર્તમાન સંયોગ સાથે માથાફોડ કરે છે, અને એ કંઈક અનુકૂળ હોય તો એ ભવિષ્યની વ્યવસ્થા માટે, સંયોગની વ્યવસ્થા માટે એ વિચારમાં રહ્યા કરે છે.
બરાબર.
અને એમ નેમ મનુષ્યાયુ ખોજે છે, એની અહીંયા વાત નથી. અહીંયા જેને એક સારી હોનહાર ઉજ્જવળ ભવિષ્યને લીધે જેને એ વિચાર આવે છે કે આ મનુષ્ય ભાવમાં મારે આત્મકલ્યાણ કરી લેવું જોઈએ, દુર્લભ એવો મનુષ્ય ભાવ મને એટલે જેને આત્મકલ્યાણનો વિચાર થાય, આત્મકલ્યાણનો વિચાર થાય તેમાં પણ હવે પછીની વાતમાં એમ કહેશે કે બળવાન વિચાર થાય. કેવો વિચાર થાય? બળવાન વિચાર થાય તો જ એ આત્મજ્ઞાનની દિશામાં આગળ વધી શકે. નહીતર ઉપર ઉપરનો વિચાર જીવને ઘણીવાર થયો છે, અનંતવાર થયો છે, પાછા એ સંસારના ઉદય પ્રસંગોમાં અટવાઈ ગયો છે. આવું લગભગ બને છે, અને એ વિચાર મોડો હોવાથી પાછો છૂટી જતા વાર લાગતી નથી. તમે પણ વરુણભાઈને એટલે તો બહુ સરસ વાત કરતો, આત્મકલ્યાણ કરવું જ છે, માન વગર આવી ગયો. બળવાન વિચાર ક્યારે થાય છે, એ વિચારનું બળ કેમ પ્રવર્તતું નથી, એના માટે કૃપાલુદેવ આગળ કહે છે કે વિચાર થાય છે છતાં પણ અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. એટલે વાયસે વર્ષા લઈએ આપણે તો સત્સંગથી એ વિચાર બળ ઉત્પન્ન થાય અને પ્રવર્તતું થાય, કાર્ય કરતું થાય. પ્રવર્તતું થાય એટલે કાર્ય કરતું થાય. અત્યાર સુધી વિચાર થયો છે આત્મકલ્યાણનો વિચાર થયો છે અને એ વિચાર બળવાન નથી રહ્યો અને એ વિચાર કાર્યશીલ નથી થયો, એનું ફળ નથી આવ્યું. એનું એક કારણ એ છે કે જીવને એ બળવાન વિચાર નથી થયો, અને બળવાન વિચાર નહીં થવામાં અસત્સંગ અને અસત પ્રસંગ એ બેમાં જીવ પોતાનો સમય આપી દે છે. અસત્સંગ એટલે સત્સંગ સિવાયનો સંગ તે બધો અસત્સંગ. આ કાળે ને ચોથા કાળે પણ યથાર્થ સત્સંગની દુર્લભતા ઘણી છે. આત્મકલ્યાણકારી એવો અને પોતાના પ્રયોજનને સ્પર્શીને ચાલતો એવો સત્સંગ આ વિશ્વમાં દુર્લભ છે અને આ કાળેની ચોથા કાળે પણ દુર્લભ છે. તો અત્યારે દુર્લભથી દુર્લભ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જીવ એ સત્સંગના અભાવમાં જંગલમાં તો રહેતો નથી, કાં તો કુટુંબની વચ્ચે રહીએ છે અને સમાજની વચ્ચે રહીએ છે અને પોતાના સંબંધીઓને સર્કલ હોય એની વચ્ચે રહીએ છે. ક્યાંય સત્સંગ તો છે નહીં, નથી કુટુંબમાં સત્સંગ, નથી સમાજમાં સત્સંગ, નથી સગા સંબંધીઓમાં સત્સંગ. પેટ માટે બજારમાં જવું પડે છે તો ત્યાં સત્સંગ નથી. અસત્સંગથી આ જીવ ઘેરાયેલો છે. શું છે? અસત્સંગે ઘેરો ઘાલેલો છે. એમાંથી બચવું છે એટલે કોક જ બચે છે. શું એમાંથી બચવું છે એટલે શું થાય છે? કોક જ બચે છે. સંખ્યા અલ્પ છે એનું કારણ આ છે. સત્સંગ નથી કરતા એવા જીવો તો બચવાનો સવાલ જ નથી એના માટે. પણ સત્સંગમાં આવે છે એમાંથી કોક જ જીવ બચે છે એનું કારણ એ છે કે સત્સંગ કરતા અસત્સંગનો ઘેરાવો વધારે છે અને એના પ્રસંગો ઊભા થાય છે. ઉદયની અંદર એ અસત પ્રસંગો છે બધા અને જીવ એની અંદર રસ લે છે. પૂર્વકર્મથી એ બધું આવવાનું તો ખરું, કેમ કે પૂર્વે પણ સંસારને ઉપાસ્યો છે એટલે કર્મ પણ એવા જ બંધાણા છે કે સંસારી પ્રસંગો દશામાં આવે ત્યારે હવે શું કરવું એ તો અનિવાર્ય છે. એમાં તો પોતાનો કંઈ અધિકાર ચાલે એવું નથી, તો શું કરવું? તો કે એમાં રસ લેવો કે એમાં નિરસ થવું એ તારા હાથની વાત છે, એ તારા વિવેકની વાત છે, એ તારા સમજણનો વિષય છે કે તને ક્યાં રસ લેવાથી નુકસાન થાય અને ક્યાં રસ નિરસ લેવાથી તને લાભ થાય. એટલે અસત્સંગમાં અસત્સંગને પણ તું નિવારી નહીં શકે, ઘર છોડીને ક્યાં જવાનો અને જાતો શું શું મળી જવાનું? ઘણા દીક્ષા લઈ લીધી, આપણે દીક્ષા લઈ લીધી, પણ ક્યાંય અસત્સંગ હોય છે? એ તો ઘેરાવો ચાલુ જ છે. પણ એની અંદર જો જીવ રસ લે છે તો સત્સંગ હોય તો પણ એની અસર ધોવાઈ જાય અને ધોવાતા વાર ન લાગે. એટલે અસત્સંગ અને અસત પ્રસંગમાં જીવ રસ લે છે તેથી તેનું આત્મકલ્યાણ સંબંધીનું વિચાર બળ પણ પ્રવર્તતું નથી. આત્મકલ્યાણ સંબંધીનું જે વિચાર બળ છે એ બળવાનપણે નથી આવતું, ઉપર ઉપરનો વિચાર ચાલે અને પાછો અસત્સંગની અંદર રોકાઈ જાય. અને એ વાતમાં કાંઈ સંશય નથી, કેમ કે એ અનુભવ સિદ્ધ વાત છે. કૃપાળુદેવની આ વાત અનુભવ સિદ્ધ છે. ત્યારે હવે બુદ્ધિપૂર્વક કંઈક એમાં પ્રયત્ન કરવા જેવો હોય તો કેટલો? અસત્સંગ અને અસત પ્રસંગથી વિવેક કરીને બુદ્ધિપૂર્વક પ્રયાસ ભાવનાને અનુસરીને, પોતાની ભાવના સત્સંગની છે અસત્સંગમાં રહેવાની નથી, તો એના માટે પણ કાંઈ બુદ્ધિપૂર્વક પ્રયત્ન થઈ શકે કે થઈ શકે? થોડો ઘણો કરવો વધારે તો થઈ શકે. શું કરવું? કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. આરંભ એટલે જરૂરિયાત ઓછી. મુમુક્ષુ જીવે એમ વિચારવું ઘટે કે તારી જરૂરત કેટલી, જરૂરત સિવાયનું શા માટે અસત પ્રસંગ અને સત્સંગમાં જરૂરત સિવાય તો સમયને શક્તિ ખર્ચે છે. તારી જરૂરત કેટલી, જરૂરત ઘટાડવી જોઈએ, એ આરંભ છે. આરંભ ઘટાડવાની વાત છે. સંક્ષેપ કરવો જોઈએ. આના વિના ન ચાલે, આના વિના ન ચાલે, આના વિના ન ચાલે, આના વિના ન ચાલે તો એને આરંભ પરિગ્રહ થયા વિના રહેશે. કેટલાક જ્ઞાનીઓ એવા થયા છે કે પૂર્વ પુણ્યના યોગે એને ઘણો સારો સંયોગ હોય, પુણ્યનો યોગ હોય એટલે ઘણી સંપત્તિ હોય, તો એ શું કરે? એમ એ શું કરે? જન્મે ત્યારથી એના પિતાશ્રીને ત્યાંથી સંપત્તિ હોય, બધી ધનવાન હોય. અત્યારે એવું ઓછું બને છે, મોટાભાગના એને તો પ્રયત્ન કરીને ભેગું કરવું પડે છે 90% ઉપરના લોકોને. પણ એવું હોય તો શું થાય? તો કે કાંઈ નહીં, તું નિરસ્થા ને, તને કોણ કહે છે કે તું એમાં રસ લે? તું નિરસ્થા, એનું નામ આરંભ પરિગ્રહનું અલ્પત્વ છે. અને એનો ઉપરનું મમત્વ ઘટાડે તો સન્માર્ગે એનો સદુપયોગ કરે. જે માર્ગ છે મિત્રાર્ગ પરમાત્માનો માર્ગ છે, અનંત તીર્થંકરો ઉપકાર કરી ગયા છે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણ, શું કરવા? આપણે યાદ કરી ઉપકારી થયા છે. એમનો ઉપદેશ પરંપરાએ હજી આપણે સામે ચાલ્યો આવ્યો છે, આત્મકલ્યાણકારી ઉપદેશ. તો એમના માર્ગને પ્રશસ્ત કરવો, એમ કરી શકાય. અને પોતાની જરૂરિયાત ઘટાડી શકે. વિકલ્પો ક્યારે વધે? જરૂરિયાત વધે ત્યારે. અસત પ્રસંગો ક્યારે વધે? જરૂરિયાત વધે ત્યારે. તો ત્યાંથી કાપ મૂકવો પડે. અસત્સંગ અને અસત પ્રસંગ ઘટાડવા માટે એ જેમ નાસ્તિથી છે કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે, સમયને શક્તિ બચશે, અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટશે. બે જુદા પડ્યા, અસત પ્રસંગ અને અસત્સંગ. તો અસત પ્રસંગ ઘટવા માટે આરંભ અને પરિગ્રહનું અલ્પત્વ કરવું, અને અસત્સંગનું બળ ઘટાડવા માટે સત્સંગનો આશ્રય કરવો. સત્સંગમાં ઉપસ્થિત થવું એમ નહીં, આશ્રય કરવો એમ કહે છે. આશ્રય કરવાનો અર્થ શું છે? કે સત્સંગમાં પોતાની ભૂમિકાને યોગ્ય જે વિષય આવે તે પોતાને માટે પરમ પ્રયોજન છે, પરમ પ્રયોજન ભૂત છે. પ્રયોજનનો વિષય ઘણો છે, વિસ્તારવાળો. પણ વર્તમાનમાં પોતાને લાગુ પડે અને કામમાં આવે એવી જે વાત છે એ પોતાના માટે પરમ પ્રયોજનભૂત છે. અને એનો અમલીકરણ કરવું, એને અંગીકાર કરવો, એનો આશ્રય કરવો છે. એનું નામ સત્સંગનો આશ્રય છે. નહીંતર સત્સંગ પણ રૂટીન થઈ જશે. રૂટીન નથી બનાવવું આપણે કે ચાલો એક કલાક રોજ જઈ આવવાનું. સામૂહિક સત્સંગમાં તો ટાઈમ નિશ્ચિત કરવો પડે, એટલે ટાઈમ ફિક્સ થયેલો હોય, એટલે ફિક્સ ટાઈમમાં એટેન્ડ થઈ જવું એમ નથી. આજે મારી કામની વાત શું આવી એ પોતાના લક્ષ્ય ઉપર હોવું જોઈએ. એક એ લક્ષ્ય ઉપર રહે એના માટે પહેલેથી એવા અભિપ્રાય લઈને બેસવું જોઈએ કે આજના સત્સંગમાં મારા કામની વાત શું આવે છે એના ઉપર તાપીને બેસવું. કેવી રીતે તાપીને બેસવું? જેમ કોઈ શિકારી શિકાર ઉપર તાપીને બેસે છે કે નહીં, એ મારી વાત મને કામમાં આવે એવી, મારો સુધાર થાય એવી, મને લાગવું પડે એવી કઈ વાત આવી? કઈ વાત આવવાની છે એ મારે ખાસ ધ્યાન રાખવું. તાપીને બેઠો હોય તરત અંદર મેળવશે, હા આ મને લાગવું પડે છે, આ મને લાગવું પડે છે, આ મને લાગવું પડે છે. આ પ્રકાર હોય તો સ્વલક્ષે સત્સંગ થાય, અને સ્વલક્ષે સત્સંગ કરવો એ નિજ પરમાત્માનો આદર કરવા બરાબર છે. અને સત્સંગ મળવા છતાં પરલક્ષમાં જવું એ નિજ પરમાત્માનો અનાદર કરવા બરાબર છે. આટલી ગંભીરતા લેવી, સ્વલક્ષ અને પરલક્ષને વિશે આટલી ગંભીરતા આવવી જોઈએ. કેટલી? આટલી બધી. મારે હું પરમાત્માનો અનાદર કરું, નિજ પરમાત્માનો અનાદર કરું? મારે એવું કરવું નથી. બિલકુલ પરલક્ષમાં, પરલક્ષનો સામે આવે કોઈ એવો પ્રસંગ એટલે ધડાક દઈને ઉડાડે, કીક મારે શું નહીં, જોખમ છે આમાં, આ મારા માટે જોખમ છે એવું જ એને ભાષા કરે. અને સ્વલક્ષમાં પોતાના પ્રયોજનની વાત આવે તો એકદમ ચોંટી જાય, શું વિસ્મરણ ન થાય, બધું ચોંટી જાય. નહીતર તો શું છે, આજ સત્સંગમાં હું આવ્યું હવે કાંઈ બહુ ખ્યાલ નથી રહ્યો, પછી હાલે તો શું એનો, એ બધીનું એનું પછી પરિણામ શું ચાલે? કાંઈ ન ચાલે. સ્વલક્ષ હોય તો જ એ ચાલે. એવી રીતે સત્સંગ કરવો એનું નામ સત્સંગનો આશ્રય કર્યો છે. અને એ સત્સંગનો એ પ્રકારે જો આશ્રય થાય તો અસત્સંગનો જે કાંઈ પૂર્વ કરેલો અસત્સંગ હોય એનું બળ પણ ઘટી જાય. નહીતર પૂર્વ કરેલા અસત્સંગના ભાવો ડોક્યા કર્યા વિના હજી નહીં રહીએ, કેમ કે જીવે રસ લીધો છે એ ડોક્યા કરશે, ઊભા થશે અંદરથી, નહીં ધર્યા વગર આવીને ઘેવું આવી જશે વચ્ચે. પણ જો સત્સંગનું બળ હશે તો એનું બળ ઘટી જશે, અને જો સત્સંગનું બળ નહીં હોય તો એનું બળ વધી જશે. આમ છે. એ તો એ પોતે બહુ ફાઇનલ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સત્સંગ જેવું આત્મકલ્યાણનું બીજું સાધન અમે જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી. ફાઇનલ સ્ટેટમેન્ટ આપી દીધું છે. અને પોતે પણ જ્ઞાન દશામાં સત્સંગ ઈચ્છે છે. અને જિનકલ્પી મુનિઓને છોડીને ભાવલિંગી સંતો હોય છે એ પણ મુનિસંઘમાં સાથે રહેવાનું કારણ સત્સંગ મળે એને એ છે. કેમ કે એમનો પણ ટુ થર્ડ ઉપયોગ બહાર જાય છે. ચોથા ગુણસ્થાને તો ઘણો ઉપયોગ બહાર જાય, ચોથે ને પાંચમે તો, અને મુમુક્ષુને તો એકલો બહાર જ હોય. પણ જેને એક તૃત્યાંશ સમયમાં હજારો હજાર દિવસમાં નિર્વિકલ્પ દશા આવીને ચૈતન્ય ગોળો છૂટો પડી જાય, એ પણ એટલી સાવધાની રાખે છે અને બીજા મુનિઓ સાથે સત્સંગ કરે છે. કેમ કે ઉપયોગ બહાર ગયો તો વિવેક કરો, ક્યાં ઉપયોગ દેવાનો છે એનો વિવેક કરો, ક્યાં ઉપયોગ દેવાનો છે એનો વિવેક કરો. જો સત્સંગ ન હોય તો સ્વાધ્યાય કરે શાસ્ત્ર, એ તો શાસ્ત્ર લખી શકે એવા સમર્થ હોય છે, શાસ્ત્ર લખે અથવા શાસ્ત્ર સ્વાધ્યાય કરે. પણ સત્સંગ ન હોય તો, નહીતર સત્સંગ ફર્સ્ટ પ્રેફરન્સ સત્સંગનો છે. મુનિઓ જ્ઞાનીઓ જો સત્સંગને કરે છે, મુમુક્ષુને તો સવાલ રહેતો જ નથી. અહીંયા તો મુમુક્ષુની ભૂમિકામાં મુખ્યપણે વાત ચાલે છે. સત્સંગના આશ્રય છે, અસત્સંગનું બળ ઘટે છે. આશ્રય આ પ્રકારે કહ્યો તે પ્રકારે, અને અસત્સંગનું બળ ઘટવાથી, એ પ્રકારે અસત્સંગનું બળ ઘટી જવાથી આત્મવિચાર, આત્મકલ્યાણનો વિચાર, જે પહેલાં વિચાર કીધો હતો એટલો અહીંયા એને આત્મવિચાર કહી દીધો. આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર થવાનો અવકાશ વિશેષ વિશેષ પ્રાપ્ત થાય છે. નહીંતર આત્માનો વિચાર નહીં આવે, બીજા જ વિચારો આવ્યા કરશે. અંદરમાં જે ઉદય આવશે એની સાથે જોડાશે, અંદરમાં જે ઉદય આવશે એની સાથે જોડાશે. મોક્ષ માર્ગ છે તે અનઉદય ભાવ સ્વરૂપે છે. કેવો છે? અનઉદય ભાવ સ્વરૂપે છે, અને તેથી ઉદયમાં આવેલા કર્મોની સમ્યક પ્રકારે નિર્જરા થાય છે. એ અનઉદય ભાવ સ્વરૂપ જે સાધનાનો માર્ગ છે, ઉપાસનાનો માર્ગ છે, મોક્ષ માર્ગ, એના માટે મોક્ષની ભૂમિકામાં પણ આત્મકલ્યાણનો બળવાનપણે વિચાર થવો, એ જ્યારે આત્મકલ્યાણનો જીવ બળવાનપણે વિચાર કરે છે ત્યારે પણ એને બીજા ઉદય તો કર્મની હાથે કર્મના ચાલુ જ છે, ઉદયમાં નહીં જોડાય. જેને આત્મકલ્યાણનો બળવાનપણે વિચાર હશે એને આપણે બીજી ભાષામાં ભાવના, બળવાન ભાવના કહીએ છીએ, બળવાન આત્મકલ્યાણની ભાવના, એ ભાવનાવશ એ બીજા ઉદયમાં નહીં જોડાય અથવા અલ્પ માત્રામાં જોડાશે. એ પ્રકારની જે પ્રેક્ટિસ છે એને અનઉદય ભાવરૂપ મોક્ષ માર્ગ સુધી પહોંચાડશે. પણ ઉદયમાં ને ઉદયમાં જોડાયા કરે તો એ તો બધા સંસારીઓનું થાય છે, એ જ થવાનું, એનાથી પરિભ્રમણનો છેદ થવાનો નથી. એટલે અસત્સંગનું બળ જ્યારે ઘટે સત્સંગના આશ્રયથી, ત્યારે આત્મવિચાર થવાનો અવકાશ વધારે પ્રાપ્ત થાય છે, વિશેષ પ્રાપ્ત થાય છે, અને તે આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં એ નાસ્તિથી લીધું હતું, હવે એ વિચારથી આત્મજ્ઞાન થાય છે. એને સુવિચારણા કહે છે. શું કીધું છે? સુવિચારણા. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાનને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એ સુવિચારણાનું સ્વરૂપ એવું છે કે ઉદયની અંદર પણ એ પોતાના આત્મકલ્યાણને જ મુખ્ય કરે. કેવી રીતે? ટાઈમ થયો અને ઓફિસે જવું પડે, જેને જે વ્યવસાય હોય બરાબર, ત્યારે એને એ વિચાર આવે કે આ પ્રવૃત્તિમાં પણ મારે આત્મકલ્યાણ મારું થાય એવો રસ્તો શું નીકળે છે, એનું લક્ષ્ય ક્યાં છે? આત્મકલ્યાણ ઉપર. એ મારે પ્રવૃત્તિ કરવાની જરૂર છે, જરૂર છે, જવું જ પડે એવું છે, તો એને એ વિચાર આવે કે મારે આત્મકલ્યાણ કરવું છે ને, તો અનિવાર્ય છે એટલે કરવું પડે છે, પણ આની મુખ્યતા મને નહીં હોવી જોઈએ, નહીં તો મારું આત્મકલ્યાણ નહીં થાય. આની મુખ્યતા થશે તો આત્મકલ્યાણ થશે. બિનજરૂરી હોય તો પૂછે કે તું સંપત્તિ ભેગી થઈ છે એની અડધી ભોગવવાનો નથી, એ પહેલાં તો આયુષ પૂરું થશે, તો શું કરવા? પ્રવૃત્તિમાં તો બાપના પોટલા બાંધવાના, શું કરવા? માટે મને નિવૃત્તિ લઈને આત્મકલ્યાણ કરવું વધારે જરૂરી છે, અથવા પ્રવૃત્તિને સંક્ષેપ કરવી, કદાચ પરિણામને બેલેન્સ રાખવા હોય અને નિવૃત્તિમાં એટલા પરિણામ બેલેન્સ ન રહેતા હોય તો અલ્પ કરી નાખે, ઓછી કરી નાખે. પણ એ દરેક વાતમાં આત્મકલ્યાણને જોડીને વિચારે, એનું નામ આત્મવિચાર છે. દરેક ઉદયમાં, દરેક પ્રસંગમાં આત્મકલ્યાણના હેતુને સાથે ને સાથે જોડતો જાય, રાખતો જાય, મુખ્ય કરતો જાય અને વિચારે. એને શું વિચારણા કહી છે? કૃપાળુદેવનો એક પત્ર છે, એમાં બહુ સરસ ભાષા છે કે ખાવું છે તો આત્માર્થે, આત્માર્થે એટલે આત્મકલ્યાણના પ્રયોજન અર્થે, ઉપવાસ કરવો છે તો પણ આત્માર્થે, બોલવું છે તો પણ આત્માર્થે, અને મૌન વ્રત ધારણ કરવું છે તો પણ આત્માર્થે, રડવું છે તો પણ આત્માર્થે, અને રડવામાંથી નિવૃત્તિ લેવી છે તો પણ આત્માર્થે. ઘણા બોલી લીધા છે. એવી જે આત્માર્થની મુખ્યતાથી દરેક પ્રસંગમાં વિચારણા ચાલવી, એનું નામ શું વિચારણા છે? એટલે શું છે કે જો હું કમાઉં નહીં તો મારી પરિસ્થિતિ તો એવી છે નહીં કે હું મારા પરિણામો રહી શકે. જેમ કે પોતે સુધા વેદના લઈને આવ્યો છે, અસતા વેદના, ભૂખ લાગવાની જ છે, શું કરશે? એના માટે કાંઈ ને કાંઈ ને પ્રવૃત્તિ કરવી જ પડશે, રડવાની કરવી પડશે કે નહીં કરવી પડશે, નહીં તો પરિણામ બગડવાના ત્યાં. નહીં નથી રડવું તો પણ પરિણામ ન બગડવા જોઈએ, અને રડવું છે તો પણ પરિણામ ન બગડે. એટલા માટે રડવું એવું નથી, રડવું કે મોટા મહત્વાકાંક્ષા સેવી છે ને ધનવાન થવું છે ને, હા, ખાલી મારા પરિણામ બગડે નહીં એટલા માટે રડવું છે. જેમ કે આ તબિયત બગડી, દવા લેવી કે ન લેવી, આ પ્રશ્ન ઊભો થાય. તો કે લેવી હોય તો પણ પરિણામ ન બગડે એટલા માટે, ન લેવી હોય તો પણ પરિણામ ન બગડે એટલા માટે. શું એમ દરેકમાં પોતાના પરિણામમાં બગાડો નથી કરવો, સુધારો કરવો છે, એ મારું આત્મકલ્યાણ છે. એ હેતુને સાથે રાખીને દરેક વાત વિચારવી, એનું નામ સુવિચારણા છે. એ સુવિચારણાનો અંજામ શું? કે જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, તો આત્મજ્ઞાન પ્રગટે, આત્મજ્ઞાન સુધી એ જીવ પહોંચે. કેમ કે બધી વાતમાં એ પોતાના પ્રયોજનને જોવે છે. આત્મકલ્યાણ એનું પ્રયોજન છે, આત્માર્થ એનું પ્રયોજન છે, એ પ્રયોજન સિવાય બીજું કાંઈ જોતો નથી. પ્રયોજનની મુખ્યતા રહી, એને ભૂમિકાનો વિકાસ થઈને આત્મજ્ઞાન સુધી પહોંચવાનો, પહોંચવાનો અને પહોંચવાનો. પ્રયોજનમાં ભૂલ્યો, પૂરેપૂરું ભૂલ્યો, ખલાસ થઈ વાત, બસ આ મુખ્ય વાત છે. એટલે એ પ્રકારનો આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવું મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. આત્મજ્ઞાનથી તે વખતે તો લાભ થાય છે, એ વખતે તો આત્મજ્ઞાનથી તો લાભ થાય છે, એ તો અપૂર્વ લાભ થાય છે. પણ એનું ફળ શું આવશે? કે પોતાનું જેવું સ્વરૂપ છે ને સ્વભાવ છે, સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત એવી જે મોક્ષ અવસ્થા છે, એ સ્વભાવ સ્વરૂપ મોક્ષ થશે. એ વાત કેવળ સત્ય છે, એ વાત સંપૂર્ણપણે સત્ય છે. એમ કે છે, આત્મજ્ઞાન થાય એનો મોક્ષ થાય, અને સર્વ દુઃખથી ને સર્વ ક્લેશથી સર્વકાળને માટે મુક્ત થાય, એ વાત નિશંક છે, પરમ સત્ય છે. એટલે આટલી મોટી સિદ્ધિ છે, એનું મૂળ સુવિચારણામાં રહ્યું છે, અને એ સુવિચારણા માટે સત્સંગ છે. સત્સંગમાં ભૂલ્યો હોય તો એ એની ચર્ચા થાય. ચર્ચા આપણે સાંજે રાખીએ છીએ, એનું કારણ એ છે કે આપણે ઉદયમાં ક્યાં ક્યાં કેવી રીતે પરિણમીએ છીએ અને એમાં કાંઈ ભૂલ થાય છે કે નહીં, એ ભૂલ તાત્કાલિક ભૂલ છે કે કોઈ અભિપ્રાયપૂર્વકની ભૂલ છે, પછી એને આપણે એની છણાવટ કરીએ, એ ભૂલ થવાના કારણોને તપાસીએ, એના અભિપ્રાયને તપાસીએ અને એ સંબંધીમાં જે ફેરફાર પોતાને કરવા યોગ્ય હોય તે કરી લેવાનો. એટલે એમ કહ્યું કે જેને આમ તો બધાને સુખી થવું છે, કોઈને દુઃખી થવું નથી, સંપૂર્ણ સુખી થવું છે અને કિંચિત માત્ર દુઃખ જોઈતું નથી. કાયમ માટે સુખી થવું છે અને અલ્પકાળને માટે પણ કોઈને ઓછું સુખ કે દુઃખ જોઈતું નથી. આવો અભિપ્રાય બધા જીવોનો સ્વભાવને કારણે છે. જેને કારણે છે સ્વભાવ, કેમ કે સ્વભાવ એવો છે. બધા જીવોનો આવો અભિપ્રાય હોય, વિચારે કે ન વિચારે, નિર્વિકલ્પણે પૂછો તો આમ જ જવાબ મળે. તમે ન વિચાર્યું હોય તો પૂછો એટલે એમ જ જવાબ મળે. અને એનું સોલ્યુશન આપણા તીર્થંકર દેવોએ અને જ્ઞાનીઓએ કાઢ્યું છે. જગતમાં બુદ્ધિમાનમાં બુદ્ધિમાન માણસો આ સોલ્યુશન કાઢી શક્યા નથી. સુખ કેમ થાય ને દુઃખ કેમ થાય, સુખ કોને કેમ અને દુઃખ કોને કેવું, કેમ કે જેને સુખ કે છે એને જ પાછો પોતે દુઃખ કે છે, એનું શું? લાડવા ખાતા ખાતા સુખી થયો ને એ જ લાડવો ખાતા ખાતા હવે તોબાગો કરી ગયો, હે, ઉલટી થવા માંડી, અપખે પડી, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આ સુખ છે શું એ બહુ બુદ્ધિશાળી માણસ મળેલા, આપણા ભાવનગરના છે, સામ્યવાદી કાર્યકર છે ને, સુબોધ મહેતા, બહુ બુદ્ધિશાળી માણસ છે, હાઈલી ઇન્ટેલિજન્ટ પર્સન છે અને એને બધા ધર્મશાસ્ત્રો ઘણા વાંચ્યા છે, કમનસીબે જૈન શાસ્ત્રો જ નથી વાંચ્યા. જોકે વાંચ્યા તો કેટલી બુદ્ધિ એમાં કામ કરે તો બીજી વાત છે, કેમ કે આ જૈન શાસ્ત્રો એવા છે કે થાકે અતિમતિ માન, એવું જીનવાણી એવી છે કે થાકે અતિમતિ માન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખકાળ, ગુરુગમ વિના એમાં પત્તો ખાય એવું નથી. મેં કીધું ભાઈ તમે બહુ બુદ્ધિવાળા છો તો એક પ્રશ્ન પૂછું તમને, કે તમે સુખને કાંઈ મટીરિયલાઇઝ કર્યું છે કે નથી કર્યું? અને સામ્યવાદીઓ બધા મટીરિયાલિસ્ટિક પીપલ. મોસ્કોની દિવાલ ઉપર લખ્યું છે કે ધર્મ છે એણે આ સંસારનું આ સમાજનું નિકંદન કાઢ્યું છે, માટે ધર્મ કરવો નહીં. કેમ કે માણસોની પ્રગતિ રોકે છે, પ્રવૃત્તિ નહીં કરવી એટલે પ્રગતિ રોકે, માટે ધર્મ કરાવે જ નહીં. દુશ્મન છે સમાજનો, માનવ જાતનો દુશ્મન છે એવું એ લોકો માને છે. બહુ સારું એવું માનો છો, પણ એ સુખી થવા માટે ને તમે મટીરિયલાઇઝ કર્યું છે, સાયન્સ શું છે, કાંઈ ન મળે એ દિશામાં ભૌતિકવાદીઓ અધ્યાત્મ વિદ્યાથી તદ્દન દૂર જાય છે અને અજાણ્યા રહી જાય છે. બુદ્ધિ ઘણી હોય છે પણ તેથી શું, એટલે એ લોકો આત્માનું સંશોધન કરવા ગયા તો ફેલ ગયા, સુખનું સંશોધન કરવા ગયા તો પણ ફેલ ગયા. કેમ કે એની પદ્ધતિ છે એ આખી ઉલટી વિપરીત છે, અને કોન્સેપ્ટ છે એવું વિપરીત કોન્સેપ્ટ બદલ્યા વિના કોઈ રીતે એમાં પાર આવે નહીં. એનું સોલ્યુશન જ્ઞાનીઓએ કાઢ્યું છે અને તે અદ્ભુત છે, અલૌકિક છે. અને જેને એવું સુખ જોઈશે તો બધાને મેળવવું હોય એને રસ લેવા જેવો છે અને ઊંડા ઉતરવા જેવો છે. થેન્ક યુ. અહીં સુધી રાખ.